તારીખ 27/11/1997, ડાયરીના બોલ નંબર 407 અને 715 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 160.
જે જીવ ભાવ ભયથી ડરે છે તે આત્માર્થી જીવનું એક લક્ષણ છે. આત્માર્થી જીવના અનેક લક્ષણ છે, એમાંથી પણ આ એક લક્ષણ છે કે જે ભાવ ભયથી ડરે છે. ભાવ કરવા નથી, તે જીવને ગુરુ આજ્ઞા અથવા જીન ભગવાનની આજ્ઞાનો ભંગ કરવામાં પણ ભય લાગે છે. કેમ કે ગુરુ આજ્ઞા કે જીનાજ્ઞા છે એ ભાવમાં જવા માટે આડા પ્રતિબંધ જેવી છે, જીવને ભવભ્રમણ કરતો રોકે છે. તો જેને ભવભ્રમણનો ભય છે એને આજ્ઞા ભંગ કરવાનો પણ ભય છે, કારણ કે બંને એક જ વિષયના પડખા છે જુદા જુદા. અને જેને ભાવ ભયનો ડર નથી તેને જીનાજ્ઞા ગુરુ આજ્ઞાનો ભંગ કરવો સહજ છે. છે વર્ષા કે જેને ભવનો ભય નથી તેને આજ્ઞા ભંગ કરવું એ પણ સહજ થઈ જાય છે, એને એનું એટલું ઇમ્પોર્ટન્સ દેખાતું નથી, મહત્વ નથી દેખાતું. તેથી આત્માર્થી જીવને પરિભ્રમણથી છૂટવાની ભાવના અથવા દ્રઢ મોક્ષ ઈચ્છા સૌ પ્રથમ પાયામાં હોય જ છે, ત્યાંથી પાયો નખાય છે. કેમ કે ભવ ભયથી ડરે છે એનો અર્થ કે એને મોક્ષમાં જવું છે, ભવમાં નથી રખડવું એટલે મોક્ષમાં જવું છે, એટલે એને પરિભ્રમણથી છૂટીને દ્રઢ મોક્ષ ઈચ્છા એટલે જેને નિર્ધાર કર્યો છે, લક્ષ બાંધ્યું છે, ધ્યેય બાંધ્યું છે એ પાયામાં છે. જો આ પાયો ન હોય તો, આવો પાયો ન હોય તો પ્રાયો આત્માર્થતા જ સ્થાન પામતી નથી, બહુ ભાગ પછી આત્માર્થતા રહેતી નથી. કેમ કે આત્માનું પ્રયોજન શું? આત્માર્થી એટલે આત્માનું જેને પ્રયોજન છે તે. તો આત્માર્થી જો આને પ્રયોજન તો મોક્ષનું છે, જો એ પ્રયોજન ન હોય તો આત્માર્થીતા પણ રહેતી નથી. બહુ બહુ વિચારણા અને અનુભવના અંતે આ સિદ્ધ થયેલું સત્ય છે, સામાન્ય વાત નથી. ઊંડી વિચારણા અને અનુભવ સિદ્ધ એટલે બધા જ્ઞાનીઓને પણ એવો જ અનુભવ છે. જ્ઞાનીઓ પણ પહેલા આત્માર્થી જ હોય છે, પછી એ જ્ઞાની થાય છે. ગુરુદેવને પહેલા એવું વિશેષણ વાપરતા, આત્માર્થી સત્પુરુષ શ્રી કાનજી સ્વામી. ના, એ આમ આપણે પહેલા બહુ શરૂઆતમાં સોનગઢમાં નિવાસ થયો ત્યારે હું કોઈ અનુવાદ કરનારા કેવી રીતે લીખવું હોય ગુરુદેવ નો ઉપકાર, તો આત્મા શ્રી સત્પુરુષ શ્રી ગાંધી સ્વામી એમ લખતા. શબ્દનો એ શબ્દનો પ્રયોગ ઘણો હતો. અને આત્માર્થતાનો વિષય પણ બહુ ચાલતો ગુરુદેવના સ્ત્રી મુખેથી પણ. પછી જ્ઞાન દર્શનની બહુ વાતો પાછળથી આવી છે. પહેલાં આત્માર્થતાનો વિષય ઘણો લીધેલો એમણે. પહેલાંનો જૂના આત્મધર્મમાં વાંચો તો એ બહુ આવતું હતું. ટાઇટલમાં આવે આત્માર્થતા વાત્સલ્ય, હા એના ટાઇટલ પેજ ઉપર બધા ટ્રેડમાર્ક આવતા, હા ટ્રેડમાર્ક આવતા બધા. આછો આછો ખ્યાલ છે, બહુ યાદ નથી, ઘણા વર્ષ થઈ ગયા ને. પણ આમ અને સોનગઢના મુમુક્ષુઓની પણ એવી છાપ કે આ બધા આત્માર્થી આવે છે. ગુરુદેવ પાસે આ કોણ આવે, આત્માર્થી હોય આવે, એવી છાપ હતી એ દિવસોમાં, એવી છાપ હતી. જેમ કે સમિતિમાં જમતા ત્યારે તો સમિતિમાં ફ્રી ઓફ ચાર્જ જમાડતા હતા. તો મોહનભાઈ જસાણી પીરસ વાળતા હતા, એટલે એમ કહેવાય કે ભાઈ કરોડપતિ માણસ તો અહીંયા પીરસે છે. જે બહારથી લોકો આવે એને કરોડપતિ માણસો તો પીરસવા આવે છે એમ કહેવાતો હતો. એ જમાનાના કરોડપતિ પાછા. તો એમને કોઈ પૂછે કે તમે આવા મોટા માણસ થઈને કેમ આવું સેવા આપો છો, તો ભલે આમાં તો ઘણા આત્માર્થી આવ્યા હોય કે આ જમનારામાં તો કેટલાય આત્માર્થી હોય કે આપણે તો એને પીરસવાનો લાભ લેવો જ જોઈએ ને, કે એ વિશે એવી રીતે જવાબ. એટલે એ જાતનો એક અભિપ્રાય રાખીને એ લોકો સેવા કરતા હતા. હા, અને બહુ જ આગ્રહ કરીને જમાડે. ગરમ ગરમ રોટલી છેલ્લે લાવે, ભાત આપવા પહેલાં થોડી ગરમ રોટલી ઉતારીને લાવે, બધાને પ્રાણે આપે, એક એક ગરમ લ્યો, એક ગરમ ગરમ એક લઈ લ્યો એમ કે એવી રીતે જમાડતા બહુ પ્રેમથી. અને બહુ ભદ્ર પ્રકૃતિના હતા પાછા, પોતે બી આમ નિર્દોષ લાગે, આર્ટિફિશિયાલિટી ન લાગે એવી. રાજકોટ જાય ત્યારે તો એમનો આખો કુટુંબ એમના બૈરાઓ બધા પીરસવા નીકળે, આખું ઘર. મેઇન પાર્ટિસિપેટ કરનારા રાજકોટમાં એ પાછા હતા એ દિવસોમાં. અને એ લોકો ખાસ બધા પીરસવા નીકળે, એટલે મહેમાનો જ્યાં ઉતરે હોય ત્યાં રસોઈ બની હોય ત્યાં આવે પીરસવા, આવે ઘર બંગલો છોડીને બધા પીરસવા માટે ચાઈને આવે. એમાં એક અભિપ્રાય હતો કે ભાઈ આમાં ગુરુદેવ પાસે આત્માર્થી જીવો આવે છે. આજે આત્માર્થી છે, કાલે જ્ઞાની કોઈ થઈ શકે. બહુ ભાવનાનો વિષય હતો, શુષ્કતા ન લાગે, ભાવના લાગે. પછી વાતાવરણ થોડું બદલાતું ગયું. છેલ્લે એવું વાતાવરણ હતું કે અહીંયા તો કોઈ બહારગામથી મહેમાન આવે અને એમ પૂછે કે ભાઈ કાનજી સ્વામી ક્યાં વ્યાખ્યાન કરે છે, કે મંદિર ક્યાં આવ્યું, તો કે આ માં જાઓ, કોઈ બતાવાય ન આવે કે એને કોઈ વ્યા જાઓ, કે આમ પૂછી લીધું છે વ્યા દીધો. અનંત સંસારના ક્ષય કરવા વાળો અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ કરવા વાળો શ્રી તીર્થંકર દેવથી પ્રવાહિત સદુપદેશની પ્રાપ્તિ થઈ સમજણ થઈ તો તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો ઘટે છે. વિશેષણ તો ઉપદેશને છે. કેવો ઉપદેશ છે ભગવાનનો? કે અનંત સંસારનો ક્ષય કરવા વાળો છે અને અનંત અનંત સમાધિ સુખની પ્રાપ્તિ કરવા વાળો છે. એવો જે તીર્થંકર દેવથી પ્રભાવિત થયેલો સદઉપદેશ છે, ભલે અત્યારે એ ઉપદેશ છે પણ એ ત્યાંથી પ્રભાવિત થયેલો છે. અત્યારે ડાયરેક્ટ તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિનો પ્રવાહ આપણને નથી મળતો, પણ જે આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યા, મુનિઓએ રચ્યા, એ તીર્થંકર દેવની જ વાણીનો પરંપરા એ પ્રવાહ ચાલ્યો છે. એ ઉપદેશની પ્રાપ્તિ થઈ, એટલું જ નહીં, એ ઉપદેશ મળ્યા પછી એની સમજણ થઈ. સમજણ થઈ એટલે સંમત થયો પોતે. સમજણ થવામાં શું કર્યું? પોતે સંમત થયો કે વાત તો આમ જ છે, આમાં કાંઈ ફેરફાર નથી. એવું જેને લાગ્યું તો તેને જીવનમાં ઉતરવાનો પ્રયત્ન કરવો ઘટે છે. તો એનું અમલીકરણમાં પછી આવવું જોઈએ. જો એ ઉપદેશ સાંભળ્યો અને સાંભળવાની સાથે પોતે સહમત થયો તો એનું અમલીકરણ કરવા સુધી આગળ વધવું જોઈએ. જો જીવનમાં ઉતરવાનો પ્રયાસ ન થાય તો, એ પ્રકારનો પ્રયત્ન ન થાય અમલીકરણનો, તો તેનું મૂલ્યાંકન થયું નહીં. શું મૂલ્યાંકન? એટલા માટે વિશેષણ વાપર્યું છે કે અનંત સંસારનો ક્ષય કરવા વાળો ઉપદેશ છે અને અનંત સમાધિ સુખની પ્રાપ્તિ કરવા વાળો ઉપદેશ છે. એનું મૂલ્ય ત્યારે કે પોતે અમલીકરણ કરે ત્યારે, નહીતર એને મૂલ્ય નથી કર્યું. મૂલ્ય તો નથી કર્યું પરંતુ ઉપેક્ષા કરી, અવગણના કરી, નિગ્લેક્ટ કર્યો, ઉપદેશ ન નિગ્લેક્ટ કર્યો છે. તેથી પરમોત્કૃષ્ટ દેશનાનો અનાદર થયો. ઉપેક્ષા થઈ એમાં શું થયું? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે ભગવાનની દેશના છે, જે જીવને સંસારમાં તારનારી છે, એનો અનાદર કર્યો. આ અન્ય મતમાં પ્રસાદનો અનાદર ન કરાય આમાંથી નીકળ્યું છે. અન્ય મત છે ને, ખાસ કરીને હિન્દુમાં પ્રસાદનો અનાદર ન કરાય. એ આમાંથી નીકળ્યું છે. કેમ કે જે ઉપદેશ ભગવાનનો નીકળ્યો એ એમનો એમને પ્રસાદી છે, એમના જ્ઞાનની પ્રસાદી છે. જ્ઞાન તો ઘણું મોટું છે, જેમ પ્રસાદીનો થાળ ભરેલો પણ એમાંથી થોડીક મળે ને, એમ જ્ઞાન ઘણું મોટું છે. આ ઉપદેશ આપણને, આપણા લાયક ઉપદેશ મળ્યો એ એમાંની પ્રસાદી છે. બાકી ઉપદેશ તો ઘણો વિસ્તારવાળો છે, પણ મને કામનું મળ્યું એ પ્રસાદી મળી ગઈ મને. આપણે રમેશભાઈ દોશી છે ને કલકત્તામાં, એવા શબ્દ વાપરે છે. જમવાનું કેવું હોય તેમ કે પ્રભુ પ્રસાદી પ્રસાદીનું ક્યારે કરવું છે? હવે કયો પ્રસાદ લેવા બધારો એમ, હા, એવી રીતે વાત કરે છે. જમવા આવજો એમ ન બોલે. એ પરમોત્કૃષ્ટ દેશનાનો અનાદર થયો, ઉપેક્ષા થઈ. ક્યાંક શું કારણથી થઈ? મોહને લીધે જીવનો જે સંસાર પ્રત્યેનો મોહ છે, એ મોહને લીધે આવો અપરાધ થવાથી, એ અપરાધ થયો, અનાદર થયો. એ શું થયું? અપરાધ થયો, મોટો અપરાધ થયો. ભગવાનની આજ્ઞા નહીં માનવાનો મોટો અપરાધ થયો. આપણે ઘરમાં છોકરું કીધું ન માને તો મગજ ગરમ થાય છે. સારું છે કે ભગવાન વિતરાગ છે એટલે એની આજ્ઞા ન માનતો એમને ગુસ્સો આવતો નથી. હે, ફળ તો પણ ફળ ભોગવવું પડી ખબર પડે તો એવું ન કરે ને. પણ ભગવાન ગરમ થતા નથી, ગુસ્સે થતા નથી, એનો ગેરફાયદો તો ન થવાય ને. મૂળને લીધે આવો અપરાધ થવાથી તે ઉપદેશની પછી આમાં ઝેરોક્ષમાં ઉઠ્યું નથી, અલ્પકાળમાં નાશ પામી જશે. જગ્યા થોડી છે. ઉપદેશની ધારણા, ધારણા આ બાજુ લખેલું છે. ઉપદેશની ધારણા અલ્પકાળમાં નાશ પામી જશે. ધારણા જ કરી છે ને, બીજું શું કર્યું છે? ધારણા કઈ ટકવાની નથી. તેથી પરમ ગંભીરતાપૂર્વક ઉપદેશનો જેને યોગ થયો છે તેને અપૂર્વ ભાવે અપૂર્વ પુરુષાર્થ કરવા યોગ્ય છે. એ ધારણા કરી છે ચાલી ન જાય અથવા એ વ્યર્થ ન જાય, અનાદર ન થાય, તેથી એની ગંભીરતા આવવી જોઈએ કે આનું મૂલ્ય ઘણું છે. લાખો રૂપિયાનો દાગીનો હીરાનો સોનાનો લાવે, છોકરાને રમવા આપે, ત્રણ ચાર વર્ષનો છોકરો ઘરમાં હોય, રમકડાથી રમતો હોય, એને લાખો રૂપિયાનો ઘરેણો દાગીનો રમવા આપે છે કોઈ? કા એનું કેવું કિંમત ખબર છે? એની કિંમતની ખબર છે? એને સાચવીને મૂકે છે, પોતે પણ સાચવીને મૂકે છે. એની ગંભીરતા, એનું મૂલ્યાંકન, આ એથી વધારે કિંમતી છે. ભગવાનનો ઉપદેશ છે એનાથી વધારે કિંમતી છે. કેમ કે ભવભ્રમણથી છોડાવે છે. હે, પ્રદત્ત નિધિ છે. પેલું તો એક દાગીનો લાખો રૂપિયાનો છે, આમાં તો જેનું મૂલ્ય ન થાય એવા કેટલાય દાગીનાને રત્નો છે. ભગવાનના ઉપદેશમાં જે નિધિ છે એમાં તો અમૂલ્ય દાગીનાઓ પાર વગરના છે. મૂલ્યાંકન થવું જોઈએ, એની ગંભીરતા ભાસવી જોઈએ, તો અપૂર્વ ભાવ આવે. કેવો આવે? કોઈ દી ન આવ્યો હોય એવો ભાવ આવે એને. અનંતકાળમાં કોઈ દિવસ એવો ભાવ ન આવ્યો, અપૂર્વ ભાવ આવે, અને પુરુષાર્થ પણ અપૂર્વ ઉપડે, પૂર્વે ન ઉપડ્યો હોય એવો. ક્યાંય એટલી મહેનત ન કરી હોય એટલો પુરુષાર્થ ન કર્યો હોય, એટલો પુરુષાર્થ કરે. એ માણસ પૈસા કમાવા તનતોડ મહેનત કરે છે ને, આથી વધારે કરે. માણસ છે જરા તબિયત બરાબર નહોતી એટલે પછી સત્સંગ છોડી દીધો, ફલાણું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. પૂર્વ પુરુષાર્થ કરે એમાં કાંઈ ગણે નહીં, બધા પ્રતિબંધ છૂટી જાય, કોઈ પ્રતિબંધ ન રહે. ફરી ફરીને આવી તક સાંપડતી નથી. એટલે તીર્થંકર દેવનો ઉપદેશ, આત્મકલ્યાણકારી ઉપદેશ ફરી ફરીને મળે એવી તક મળતી નથી. બહુ અલૌકિક પુણ્યના થર, પુણ્યના ગંજ કેવા, એ પ્રાપ્ત થયા હોય ત્યારે આ ઉપદેશ મળે, આ વાત સાંભળવા મળે, આ વસ્તુ મળે. શેઠિયા શ્રીમંત થવું સહેલું છે, રાજા મહારાજા થવું સહેલું છે, રાષ્ટ્રપતિ કે પ્રાઇમ મિનિસ્ટર થવું સહેલું છે, દેવલોકના દેવ થવું પણ સહેલું છે. આ ઉપદેશ મળવો એટલો સહેલો નથી. ઓલા બધા પુણ્યના ઉદય છે, પણ એ તો લઈ જશે નીચે, એ ભોગવતા તો નીચે લઈ જશે. આ પુણ્ય એવું છે કે ઊંચે લઈ જશે. આ પુણ્યનો ઉદય એવો છે એમાં પાપ નહીં બાંધે, ઉલટો પવિત્રતાને લઈ આવશે. એટલે મંગળિક પુણ્ય છે, મંગળને લાવે તે મંગળિક. ફરી ફરીને આવી તક સાંપડતી નથી. મોહવશ જીવ પ્રયત્નો કરવાનું ભૂલે છે, મોહથી આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાનું ભૂલે છે, ચૂકે છે. પરંતુ આ પ્રમાદ એટલે પ્રયત્ન ઉપડવો નહીં, તે એનું નામ પ્રમાદ છે, શિથિલતા. જીવના અવિચારપણાની પ્રસિદ્ધિ છે. જે પુરુષાર્થ ઉપડતો નથી એ જીવનો અવિચારીપણું છે. તેથી હે ભવ્ય, તું જાગ્રત થા, જાગ્રત થા, પ્રેરણાનો બોલ છે. જેને આત્મકલ્યાણકારી તીર્થંકર દેવનો ઉપદેશ પ્રાપ્ત થયો એ બહુ મોટા પુણ્યનો ઉદય છે. ઘણી વાર કોઈ દિગંબર કુટુંબમાં જવાનું થાય ને, એ લોકો સંપ્રદાયની રીતે હાલતા હોય ને, ત્યાં પછી આમ તો ખ્યાલ હોય એટલે એમ કે કંઈક અમને કયો, એટલે હું કહું ભાઈ તમારા ઘરમાં તો જે ભર્યું છે, તમારો જે પુણ્યનો ઉદય છે એવો કોઈનો હોતો નથી, ફક્ત તમે એની કિંમત કરો તો સારું, આનો લાભ આપણે ઉઠાવીએ તો કેટલો મોટો છે, ને ન ઉઠાવીએ તો જેમ અન્ય મતે બધા રોજ ખાઈ ખાઈને મરી જાય છે, શું કરે છે, બે ત્રણ ટાણા ખાય છે ને પછી આયુષ પૂરું કરીને વ્યા જાય છે, ખાઈ ખાઈને ઊંઘી જાય, ખાવું ઊંઘવું ને મરી જવું, ખાવું ઊંઘવું ને મરી જવું, આ મનુષ્ય જીવન છે. એટલે ક્યારેક કોઈ દિગંબર પરિવારમાં જવાનું થાય ને, એમ કે કંઈક વાત કરો તો આટલી જ વાત કરો, વધારે ન કરો. વાત તો ઘણી છે આમાં તો ભગવાનના ઉપદેશની. તમારા ઘરમાં જે ભર્યું છે ને, તમે જે પુણ્ય લઈને આવ્યા છો એનો જો તમે આ તકનો લાભ ઉઠાવો તો તમારા ઘરમાં નિધાન ભરેલા છે. બીજાને ગોતવા જવું પડે એવું છે કે સત્ય ક્યાં હશે, કોના સંપ્રદાયમાં હશે, કેવું હશે, બીજાને તો શોધ કરવી પડે એવું છે. તમારે તો ઘરમાં જ છે બધું. ખેત થવો જોઈએ એટલે વેદના ઉપડે એવો ખેત થવો જોઈએ. આમાંથી વેદના ઉપડે, શેમાંથી? આમાંથી ઉપડે. આવી કિંમતી વસ્તુ હું ટાળી દઈશ? ઘણી વાર મેં ટાળી દીધી, હજી પણ હું ટાળી દઉં? જેમ કોઈને લાખો રૂપિયાનો દાગીનો રમવા આપે ને ઘા કરે, અથવા મોટો હીરો આપે અને પાણો સમજીને કાગડાને ઉડાડે, એના જેવી વાત છે. કુતૂહલથી કાગડો કાંઈ એને ખાવા નથી આવી જતો, ખાઈ જતો નથી. કાગડો ઉડાડવાનું મન થયું ને હીરો ફેંક્યો, કેટલું વિચારી પણ લાગે. એવું મનુષ્ય ભાવ અને આત્મકલ્યાણકારી ઉપદેશ બે વાતનો યોગ થાય એટલે એની પાસે મોટું રતન આવી ગયું. કેવું? બહુ મોટું રત્ન. રતન એક ન કહેવાય, રતનનો ખજાનો જ કહેવાય. પહેલો પહેલો ખ્યાલ ગયો જૈન દર્શન ઉપરનો, ત્યારે એમ જ લાગ્યું હતું કે આ શાસ્ત્રો નથી, આ તો રતન પટારા છે બધા. શાસ્ત્રો નથી પણ રતન પટારા છે, એમાં તો બધા રત્નો ભરેલા છે, એનો લાભ લઈ લેવો જોઈએ. વાંચવાનું ઘણું બનતું, એનું કારણ એ હતું, એ કોન્સેપ્ટ હતો એની પાછળ. બધા શાસ્ત્રો વાંચ્યા ટાઈમ કાઢી કાઢીને, ટાઈમ તો એવું હતું, ટાઈમ મળવો મુશ્કેલ હતો. બસ એક મિનિટ નવરા નહીં બેસવાનો ઘરે, જેમ કે બપોરે જમવા ઘરે જમવા આવીએ, અહીંથી છેલ્લો કોગળો પાણી પીધું, પુસ્તક હાથમાં લીધું. પાંચ મિનિટે ગુમાવી ન ગમે. એટલું એટલું પહેલેથી મૂલ્યાંકન એવી રીતે આવેલું, બહુ મોટી વાત છે. નાની સુની કોઈ વાત નથી. એવું છે ને, નાના પુસ્તકો તો આપણી પાસે ઘણા હોય છે, નાના અમૃત જેવા, પછી આ કર વિચાર તો પામ એટલું કેવું આવે છે, પોકેટ બુક જેવા. હું તો ટ્રાવેલિંગમાં જઈએ તો અનુભવ પ્રકાશ સારે જોયે મારે, એ બીજું સાહિત્ય પણ આ કેટલી જગ્યા રોકે, બહુ મોટો ગ્રંથ તમે લઈ જાવ નો, આટલામાં શું જગ્યા રોકે, આ તો પાકું મૂઠું ચડાવ્યું છે એટલે કાંઈ નહીં, બ્રીફમાં હોય તે. અને ટ્રાવેલિંગમાં તો ખૂબ જ ટાઈમ મળે, ટ્રેનની અંદર ખાસ કરીને મુસાફરીમાં, ટ્રેનની અંદર તો ઘણો ટાઈમ મળે. ઉપરના પાટીએ ચડીને વાંચ્યા કરો, વિચાર્યા કરો. આમ તો શિડ્યુલ પ્રમાણે સ્ટેશન આવવાનું છે, વહેલું તો કોઈ સ્ટેશન આવી જવાનું નથી. અમદાવાદથી બેઠા ને મુંબઈ આવવામાં આજે 10 કલાક, 12 કલાક, એ વખતે તો 12 કલાક લાગતા હતા, અત્યારે 9-10 કલાક લાગે છે. તેથી એટલી સ્પીડમાં ટ્રેનો નહોતી જવાનું, 12 કલાક પહેલાં તો આવવાનું જ નથી. પછી આપણે શું કામ હોય, કોણ ચડ્યું ને કોણ ઉતર્યું એમાં ટાઈમ બગાડવાનો તો કંઈ જરૂર નથી, કાંઈ આપણે કામે લાગી જાઓ. પછી તમે બાજુમાં કોણ બેઠું છે ખબર નહીં રે, જાણવાનો સોક્ષમ વધારવાનો વિકલ્પ નહોતો, પણ આત્મકલ્યાણકારી કેવી કેવી અદ્ભુત વાતો કરી છે જ્ઞાનીઓએ આચાર્યોએ, એનો રસ લેવાની વાત હતી. વાંચવાનું લોકો ઘણા ઘણું વાંચે છે, પણ એમાં અભિગમ જુદો હોય તો પછી વાત જુદી બને. તેમ તેથી કઈ સ્વાધ્યાય આપતા નહોતો, એટલે એવું એ નહીં કે આ યાદ રાખવું છે એ ન હોય, કે આ જગ્યાએ આ વાત આવી છે તો મને રેફરન્સ આપવો પડશે, એ વાત નહીં. એટલો રસ જ લેવાનો તમારે, બીજું કાંઈ નહીં. સૌથી વધારે કેટલી વાર વાંચ્યું છે એનો હિસાબ નથી, કેમ કે વર્ષો સુધી હારે જ રહેતો હતો. આ લોકો સૌથી પહેલા નિવૃત્તિ ક્ષેત્રમાં જવા માટે આવ્યા હતા, ઘોષાલભાઈ ને રમેશભાઈ ગુરુદેવની ઉપસ્થિતિમાં. કેટલા વર્ષ છે, 15 વર્ષ ઉપર થઈ ગયું ને, 17-18 વર્ષ થઈ ગયા છે, 20 વર્ષ કઈ ગયા. ગોપનાથ ગયા હતા, મહારાજાના બંગલામાં રહ્યા હતા. અનુભવ પ્રકાશ નો સ્વાધ્યાય કરતા હતા સવાર બપોર હાન, સવાર બપોર હાન એટલે કલાકો સુધી હાલ રહી, તો જમવા જ ઉઠવાનું, બાકી કઈ નહીં, ત્યાં હરવા ફરવાનું છે નહીં કઈ. આપણે તો તે દી ગયા હતા ત્યાં દરિયા કિનારે, અમે તો કોઈ દી ક્યાંય જતા જ નહીં, કઈ કાંઠે માઠે જવાનું નહીં, કાંઈ કોઈ કામ નહીં, ક્યાંય હરવા ફરવાનું કાંઈ નહીં. વોકિંગમાં સાંજે જેમાં પછી થોડુંક ચાલતા, બીજું કાંઈ નહીં, સાંજ ના જઈએ. અમે તો સવારે તૈયાર થઈને બેસી જઈએ, તો ચા પાણી કરીને જમવા જાણે ઊભા થઈએ, પછી થોડો આરામ કરીને પાછા બેસી જઈએ, સાંજે જમવા જાણે પછી જમીને થોડુંક હાલીએ, પછી પાછા રાત્રે બેસીએ, પાછા 8-10-12 કલાકનો સ્વાધ્યાય ચાલે. સ્વાધ્યાયનો રસનો એ તો થાકી જાય, અમારે હરી જ ન હોય. હા, અનુભવ પ્રકાશને ઘણી અસર છે. કેમ કે એમાં એકલો અનુભવનો જ વિષય છે, બીજી કાંઈ ચર્ચા કે બીજું કાંઈ લોજિક કે બીજું કાંઈ સાયન્સ કે એવું કાંઈ નથી, સીધો અનુભવનો વિષય જ લીધો છે એમણે. એટલે એક અનુભવ રસને જ ઘૂંટો, તમે ગોળ્યા કરો. ગમે એટલી વાર વાંચો ને એટલો જ રસ આવે, એટલો જ રસ આવે પાછો. એવું ન લાગે કે આ વાંચ્યું છે ને ખબર છે, એવું ન લાગે. પછી હું ભાષા એવી વાપરે છે, જો એમ કે તારા આત્મામાંથી અવિનાશી રસનો ચૂવો ચૂવે છે, કે તારા આત્મામાં અવિનાશી રસનો ચૂવો ચૂવે છે. એટલે શું કે વરસાદ પડે ત્યારે તો ઠીક છે, પાણી અંદર આવે મકાનમાં, છત મકાનમાં ક્યાંક પડી ગયા હોય, લીકેજ હોય, ત્યાંથી પાણી અંદર આવ્યા કરે અને ચૂવો કહે છે. હિન્દીમાં ચૂવો જ કહે છે ને, વરસાદ બંધ પડી ગયા પછી કલાકો સુધી પાણી એમાંથી ટપકા કરે, એમ અનુભવ પૂરો થઈ ગયો, નિર્વિકલ્પ અનુભવ પૂરો થઈ ગયો હોય, પણ એનો રસ આયલા જ કરે. જો તારા આત્મામાં અવિનાશી રસનો ચૂવો ચૂવે છે. એ બધું લખાણની પદ્ધતિ બધી એવી છે. તમે તો આટલી મોટી સંપત્તિના ધણી છો, વારંવાર બાળકે ન કહેવરાવે. એ સમજનું બાળક હોય તો એક વખત કહ્યું એટલે કામ કરી દે. પાણી લઈ આવતો લઈ આવે. તમને તો વારંવાર કહ્યું તો તમે કરતા નથી, એમ કે ઠપકો આપે. શૈલી બહુ સારી. કામ કરી લે એમ કે મનુષ્ય ભાવ મળ્યો છે, તારો આનંદ ભાવની કમાણી કરવાનો વખત આવ્યો છે, સિઝન. માણસ સિઝનમાં કામ કરી લ્યો. હા, સિઝનમાં માણસ કમાવા જાય તો ખાવું પીવું ઊંઘવું નો વિચાર કરે. કેમ કે નફાનું પ્રમાણ મોટું હોય, આવકનું પ્રમાણ મોટું હોય, એમાં મનુષ્ય ભાવ એવો છે. હા, સિઝનમાં આખા વર્ષની કમાણી કરી લે, એમ એક મનુષ્ય ભાવમાં અનંત કાળની કમાણી કરી લે. એવી સરસ તક છે. પ્રેમ અથવા પ્રીતિ કોને કે? ગુરુદેવ કહેતા તને તારા આત્માનો પ્રેમ નથી એમ કે. બહુ સરસ વ્યાખ્યા બાંધી છે એમને હરિભદ્રાચાર્યનો છે ને. પ્રીતિ અનુષ્ઠાન, કેવો શબ્દ વાપરે છે? પ્રીતિ અનુષ્ઠાન. પ્રીતિ અનુષ્ઠાન એટલે શું? કે બીજા બધા કામ એકોર મૂકી દઈને કરે ત્યારે એને પ્રેમનું લક્ષણ, પ્રીતિનું લક્ષણ છે. સીધી વાત છે. બીજા બધા કામ એકોર મૂકી દઈને કરે તો એને પ્રીતિ છે, પ્રેમ છે એમ કહેવાય. પ્રીતિ ભક્તિ નથી આવતો કૃપાળુદેવમાં. હે, પ્રીતિ ભક્તિ શબ્દ આવે છે ને. એ પ્રીતિ એટલે આ બીજા બધા કામ એકોર મૂકી દઈને કરે તે, અને ભક્તિ એટલે પૂજ્ય બુદ્ધિપૂર્વક કરે તે. ભક્તિમાં પૂજ્ય બુદ્ધિ છે, બેમાં પ્રાયોરિટી સેમ છે. ટોપ પ્રાયોરિટી બંનેમાં છે, પણ બંનેના ક્વોલિટી થોડી ફરક છે. બે ફિલિંગ સ્ટેજ છે, બે ફિલિંગ જ છે પણ ડિફરન્ટ ક્વોલિટીની. હા, સારું, વ્યાખ્યા સારી કરી છે. પૂજ્ય બુદ્ધિથી જે કાર્ય કરવામાં આવે તે ભક્તિ છે. અનુષ્ઠાન એટલે આચરણ કરવું. તે સુધી.